समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एनो स्वाध्याय चाले छे। आपणे गाथा 23, 24 अने 25 करी अने एना पछीथी आपणे कळस 23 कर्यो। अहीं कळस 23 में आचार्य भगवाने एम कहूं कि तू तारा आत्मा में जा, बे घड़ी माटे तू आ पुद्गल द्रव्य थी भिन्न पोताना स्वरूपनो अनुभव कर, गमे तेवा परिसर आवे तो पण डग्या विना जो तू बे घड़ी सुधी स्थितापूर्वक तारा आत्मा में तेनो अनुभव करीश तो तने घाती कर्मों नाश थशे अने केवल ज्ञान प्रगट थशे। आ 23मा कळसमां वात करवामां आवी, एटले जो बे घड़ी सुधी स्थिरता करवाथी केवल ज्ञान जो थई शकतुं होय तो पछी सम्यक दर्शननी प्राप्ति थवी तो घणी सहेली छे। एटले के बे घड़ी ने बदले तू थोड़ी क्षणों पूरतो पण तारा स्वरूपमां जईश तो पण तने सम्यक दर्शन सम्यक ज्ञान की प्राप्ति थशे अने ए भावे तू रहीश ते एटले सम्यक चारित्र थशे। हवे आ संबंधी गुरुदेवे जे वात करी छे एना केटलाक अंशो आपणे लईए। प्रवचन रत्नाकर भाग बीजो एमां पाना नंबर 97, कॉम्प्यूटर में पेज नंबर 109। प्रवचन रत्नाकर भाग बीजो पाना नंबर 97, कॉम्प्यूटर में गो टू पेज नंबर 109। एमां बीजा पेरेग्राफ में कहे छे, एक वार प्रभु तू राग अने शरीरनू लक्ष्य छोड़ी अंतरमां लक्ष्य कर, તેથી તને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે। અહીંયા મૂળ કળશમાં એમ કહેવામાં આવ્યું કે તું એનો પાડોશી થા, શરીરનો પાડોશી થા, એટલે શરીરથી ભિન્ન પડ, અને એવું પાડોશીપણું તને કઈ રીતે થાય એની વાત કરતા ગુરુદેવ કહે છે કે એક વાર તું રાગ અને શરીરનું લક્ષ્ય છોડીને અંતરમાં લક્ષ્ય કર, તું તારા અંતરમાં જા અને એવો અનુભવ કરતા અંતરમાં જતા તને સાચા અર્થમાં રાગ અને શરીર જુદા જણાશે, તારી નજીકમાં ભિન્ન દેખાશે, એટલે રાગ અને શરીરનું સાચું પાડોશી પણ થશે। તને એકત્વ છે ને, શરીર સાથે એકત્વ છે ને, રાગ સાથે એકત્વ છે ને, એ એકત્વ તારું જતું નથી, તો એ એકત્વ જાય અને તને એ તારાથી ભિન્ન જુદા જણાય, તને અનુભવમાં જુદા આવે એ માટે તારે તારા સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવાની છે, અંતરમાં લક્ષ્ય કર અને એની સન્મુખતા કર, તેથી તને તારા સ્વરૂપનું ભાન અને જ્ઞાન અને અનુભવ થશે, અને એ અનુભવ થશે એટલે તને રાગ અને શરીર તારાથી જુદા ભિન્ન અનુભવમાં આવશે, એટલે એ રીતે રાગ અને શરીરનું સાચું પાડોશી પણ થશે। ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહીં। એક વખત આત્માને રાગ અને શરીરથી જુદો અનુભવ્યો પછી એ અનુભવ એ કાયમ માટે રહી જાય છે, એ અનુભવ સ્મૃતિરૂપે કાયમ માટે રહી જાય છે, એ શ્રદ્ધારૂપે કાયમ માટે રહી જાય છે. એટલે એ પછી શ્રદ્ધા જતી નથી, એ શ્રદ્ધા એમ જ રહે છે. એટલે પછી એ અર્થમાં અહીંયા કહ્યું કે એક વખત એ જુદો પડ્યો, ભલે ને ક્ષણવાર માટે પણ એ જુદો પડ્યો, પછી ફરીને એ રાગ અને આત્મા એક થશે નહીં. રાગ આત્માથી જુદો એકવાર બરાબર અનુભવ્યો છે તો પછી એ અનુભવ કાયમનો થઈ જશે. એટલે હવે રાગ પોતાનો લાગશે નહીં, રાગ સાથેનું એકત્વ તૂટી જશે. આ અનુભવ તે સમ્યક દર્શન છે. બહુ સરસ વાત છે પ્રભુ, આ સમજવાની વાત છે. અને પછી સમજીને એને માટેનો પુરુષાર્થ કરી અને એવો અનુભવ કરવા જેવો છે. એટલે અહીંયા ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે એકવાર પ્રભુ તું રાગ અને શરીરનું લક્ષ્ય છોડી અંતરમાં લક્ષ્ય કર. કેટલી સહેલી રીતે, કેટલું સરળતાપૂર્વક ગુરુદેવે સમજાવ્યું છે. અને એના પરિણામની વાત કરતા ગુરુદેવ કહે છે કે તેથી તને રાગ અને શરીરનું સાચું પાડોશીપણું થશે. ક્ષણવારમાં આત્મા રાગથી જુદો પડી જશે, ફરી એક થશે નહીં. અને આ અનુભવ તે સમ્યક દર્શન છે. હવે આ ચીજ વિના વ્રત તપ વગેરે કરીને મરી જાય પણ શું થાય? બહુ બહુ તો શુભ ભાવ થાય, પણ એ તો રાગ છે. શુભ ભાવ એ તો શુભ રાગ છે. ને રાગને તો આગ કહી છે. દોલતરામજીએ છ ઢાળામાં કહ્યું છે કે ય રાગ આગ દહે સદા તાતઈ સમાવૃત સેઈએ. રાગને તો આગ કહ્યું છે. રાગનો વિકલ્પ માત્ર આગ છે. અને ભગવાન આત્મા શાંતિના અમૃતનો સાગર છે. રાગ કસાય છે. કસાય એટલે કસ વત્તા આય, જે સંસારનો લાભ આપે તે કસાય. કસ વત્તા આય, આત્માને કસે તે કસાય. અહીંયા એનો અર્થ કરતા ગુરુદેવ કહે છે કે આય એટલે જેનો લાભ મળે છે તે કસ, એટલે સંસાર દુઃખ, એનો લાભ મળે એ કસાય છે. એ રાગ અને દ્વેષ બંને કસાય છે. ક્રોધ માન માયા લોભ એ ચાર આપણે કસાય કહીએ છીએ ને, એમાં માન અને ક્રોધ, માન અને ક્રોધ છે તે દ્વેષ ભાવ છે, માયા અને લોભ છે તે રાગ છે. એવા એ કસાય, ચારે કસાયો આત્માને દુઃખ આપનારા છે. અહીંયા કહે છે કે રાગ દશા તો સંસારનો લાભ આપનારી છે, સંસારમાં ભ્રમણ કરાવનારી છે, ચાર ગતિના ભ્રમણ કરાવનારી છે. માટે એનાથી ભિન્ન પડી અમૃતનો સાગર પ્રભુ ચૈતન્ય ભગવાનનો અનુભવ કરે. અહીંયા આ શ્લોકમાં જે વાત કરી છે એના વિશે વાત કરતા ગુરુદેવ કહે છે કે અહીં જેમ ભૂતવા એટલે મરણાંત પરિસરની પણ દરકાર કર્યા વિના, ભૂતવા એવો મરણ આવે એવો પરિસર હોય તો પણ એની પણ દરકાર કર્યા વિના આત્માનો અનુભવ કર એમ કહ્યું છે. તેમ અધ્યાત્મ તરંગિણીમાં જીતવા એટલે મોહથી છૂટીને તું અંદર જો કે એ કોણ છે અને એનો અનુભવ કર. ગુરુદેવ કહે છે કે ભાષા તો સાદી છે પણ ભાવ તો ભાઈ આ છે. આગળ પણ કહ્યું છે કે જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જેવો છે તેવું તેનું જ્ઞાન થશે. સમ્યક દર્શન થશે, સાચી શ્રદ્ધા થશે તો કંઈ હવામાંથી ઉડીને થશે? અનુભવ કરવાથી થશે. આત્મા નું સામાન્ય અવલોકન, એનો પ્રતિભાસ અને પછી આત્માનું જ્ઞાન. એ આત્માનું જ્ઞાન થતાં જે શ્રદ્ધા થાય તે સાચી શ્રદ્ધા, તે સમ્યક શ્રદ્ધા. અને એવી સમ્યક શ્રદ્ધા થતાં પહેલા તને અનુભવ સહિત આત્માનું જ્ઞાન થાય છે. એ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. અને એ જ ભાવે એ શ્રદ્ધા થયા પછીથી તું એમાં ને એમાં સ્થિરતા કરે છે, એ સમ્યક ચારિત્ર છે. અને એવો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જે માર્ગ છે તે નિશ્ચયથી મોક્ષ માર્ગ છે, એ મુક્તિનો માર્ગ છે. અહીંયા કહે છે કે જ્યારે સમ્યક દર્શન થશે ત્યારે તને આત્મજ્ઞાન એટલે આત્મા જીવો છે તેવું તેનું જ્ઞાન થશે, તેથી નિજ પદ પ્રાપ્ત થશે અને પછી મોક્ષ થશે. પોતાનું સ્વરૂપ તને પ્રાપ્ત થશે, પર્યાયમાં એની પ્રાપ્તિ થશે. જેવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ અનાદિનું રહ્યું છે, પણ તને ક્યારેય કે દેખવામાં આવ્યું નથી, જાણવામાં આવ્યું નથી, અનુભવમાં આવ્યું નથી. એ નિજપદ, સિદ્ધ સમાન પદ એવું શુદ્ધ સ્વરૂપ તને પર્યાયમાં પ્રાપ્ત થશે, એટલે તારી પર્યાય નિર્મળ શુદ્ધ થશે અને પૂર્ણ શુદ્ધ થશે એટલે મોક્ષની પ્રાપ્તિ થશે, મુક્તિની પ્રાપ્તિ થશે. બહારમાં ધામધૂમ કરે, મંદિરો બંધાવે, પણ એ બધામાં સાર વાત આ એક જ છે કે રાગ આદિનો પાડોશી થઈ આત્માને કેટલો અનુભવ્યો. રાગ અને આ પૂતગળ, આ સૌથી નજીક જે રહ્યું છે તે શરીર, એનાથી પોતે ભિન્ન પડી અને કેટલો અનુભવ કરે છે એ મહત્વની વાત છે. અનુભવ પ્રધાન છે. ગુરુદેવ બહુ સરસ શબ્દો મૂકીને કહે છે કે તે રાગથી જુદા પડીને આત્માને કેટલો અનુભવ્યો. હવે કહે છે કે અથ એન કે જેથી સ્વયં વિલસંતમ, પોતાના આત્માને વિલાસરૂપ પૃથક સમાલોક્ય સર્વ પરદ્રવ્યોથી જુદો દેખી મૂર્ત્યા સાકમ આ શરીરાદિ મૂર્તિક પૂતગળ દ્રવ્ય સાથે એકત્વ મોહમ એકપણાના મોહને જગીતી તેજસી તું તુરત જ છોડશે. પહેલા એમ કહ્યું કે શરીર આદિ મૂર્ત દ્રવ્યોથી ભિન્ન પડી કોઈ પણ રીતે આત્માનો અનુભવ કર. હવે કહે છે કે એ અનુભવથી તને અતિન્દ્રિય આનંદના ધામરૂપ ભગવાન આત્મા સર્વ પરદ્રવ્યોથી ભિન્ન દેખાશે. જ્યારે પુણ્ય પાપના વિકલ્પનો અનુભવ હતો ત્યારે સ્વનો વિલાસ ન હતો, હવે આત્માના અનુભવથી નિજ વૈભવનો વિલાસ તને પ્રાપ્ત થશે. આગળ અહીંયા કહે છે ભાવાર્થ ઉપરનું પ્રવચન, એની અંદર વાત કરે છે કે જો આત્મા બે ઘડી પૂતગળ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, તેમાં લીન થાય, પરિસર આવે પણ ડગે નહીં, ગમે તેવા પરિસર આવે, મુશ્કેલીઓ આવે, ઉપસર્ગ પણ આવે, તો પણ એ ડગે નહીં અને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરતા તેમાં લીન થાય, સ્થિર થાય, તો ઘાતી કર્મનો નાશ કરી અને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય. જુઓ, અહીં શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે એમ કહ્યું છે. અશુદ્ધ રાગ આદિનો અનુભવ તો એને અનાદિથી છે એટલે કરે જ છે, એટલે ત્યાંથી ગુલાટ મારી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવાનું કહ્યું છે. અને વળી પરિસર આવે પણ ડગે નહીં એમ કહ્યું. ગમે તે પ્રતિકૂળતાના સંયોગો આવે, સર્પ કરડે, વીંછી કરડે, વાઘ સિંહ આવીને ફાડી ખાય, તો પણ ડગ્યા વિના જ અંદર સ્વરૂપમાં લીન રહે તો રાગના એક પણાનો મોહ છૂટી જાય. પરિસર અનુકૂળ અને પ્રતિકૂળ એમ બે હોય છે, એમાંથી કોઈ પણ પ્રકારનો પરિસર આવે, ડગે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરીને મોક્ષને પ્રાપ્ત થાય છે. કૃપાળુ દેવે પણ એ ભાવના ભાવી હતી ને, વળી વિચાર એકાકી વિચરતો મનમાં, ત્યાં પછી સિંહ અને જંગલી પશુઓ એની નજીકમાં હોય પણ પોતે પોતાના અંતરમાં ધ્યાનમાં લીન થાય. જો મુનિને તો કંઈ બહારમાં શું છે એ તરફ લક્ષ હોતું જ નથી, એ તો જંગલમાં એકાંતમાં કે ગીરી ગુફામાં એ પોતે એકાંતમાં પોતાના સ્વરૂપમાં જ રહે છે. એ ગુફામાં રહે છે એમ કહેવા કરતા એમ કહેવું કે તો પોતાના સ્વરૂપમાં જ રહે છે. અને એવા જે ભાવલિંગી મુનિ સ્વરૂપમાં રહે છે ત્યાં સ્થિરતા કરે છે એમને પંચ પરમેષ્ઠિમાં આપણે સ્થાન આપ્યું છે. પંચ પરમેષ્ઠિ કહીએ છીએ એમાં સિદ્ધ ભગવાન અને કેવળી ભગવાન, અરિહંત ભગવાન, તીર્થંકર ભગવાન, એ પછી જે ત્રણ પદ છે તે મુનિના છે. અને એ મુનિના પદ એવા છે કે એમાં પૂર્ણતાને લક્ષ્ય પુરુષાર્થ એવો થઈ રહ્યો છે કે એમાંથી એ પાછા ફરવાના નથી. અને કઈ ઘડીએ એ કેવળ જ્ઞાન પ્રગટ કરી લેશે એ આપણને ખ્યાલ પણ નહીં આવે. ગઈકાલે આપણે આવ્યા હતા એ મુનિના દર્શન કરવા ત્યારે પણ ધ્યાનમાં હતા, અને આજે આવ્યા છીએ ત્યારે પણ ધ્યાનમાં છે. પણ આજે એમ બને કે એ મુનિને કેવળ જ્ઞાન થઈ ગયું હોય, બહારમાં કંઈ ફેર દેખાય નહીં, આપણને તો એમ જ લાગે કે મુનિ તો ધ્યાનમાં છે. એ જ મુનિ ગઈકાલે પણ ધ્યાનમાં હતા. રોજ આપણે આવતા હતા, એક મહિનાથી આપણે આવતા હતા, મુનિના દર્શન કરતા હતા. કોઈક વખત ધ્યાનમાં ન હોય ત્યારે ઉપદેશના બે શબ્દ પણ મુનિ આપણને કહેતા હતા, પણ પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જતા હતા એવા મુનિ. બહારમાંથી તો આપણને એવા ને એવા જ દેખાય, પણ એક દિવસ આપણે આજે આવીએ અને આપણને લાગે કહો પ્રભુ તો પોતે એમાં લીન થઈ ગયા, મુનિ તો પોતે પોતાના સ્વરૂપમાં હંમેશને માટે લીન થઈ ગયા, સ્થિરતા કરી અને શ્રેણી ચડી ગયા અને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. એટલે એવા એ મુનિના પદ છે. એ ત્રણે ત્રણ પદને આપણે એટલા માટે નમસ્કાર કરીએ છીએ કે એ પૂર્ણતાને લક્ષી એમનો પુરુષાર્થ ઉપડ્યો છે. એ આચાર્ય ઉપાધ્યાય મુનિ એનો પૂર્ણતાને લક્ષી પુરુષાર્થ ઉપડ્યો છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. આત્મામાં એવો સ્થિરતાનો પુરુષાર્થ કર્યા છે. અહીંયા આપણને આચાર્ય ભગવાન એ વાત જણાવે છે કે અમે તો એવા સ્વરૂપનો અનુભવ કર્યો છે, તું પણ એવા સ્વરૂપનો અનુભવ કર તો તારી બધી ઊંધી માન્યતાઓ ચાલી જશે. એકવાર તું જેની સમીપમાં રહ્યો છે એનાથી જુદો પડી અને એને તું જો, શરીરનો પાડોશી થા, એમ શબ્દ મૂક્યા. બહુ સરસ વાતો બધી છે. આ તો અદભુત શાસ્ત્ર છે પ્રભુ. શરીર રહિત થવાનું, ભવ રહિત થવાનું, સિદ્ધ થવાનું શાસ્ત્ર છે, શું વાત કરી એની. અને એની ટીકા પણ એવી જ લખી છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને, તો કુમકુંદાચાર્ય ભગવાનના પેટ ખોલી નાખ્યા છે. તો આજે આપણે આ 23મો શ્લોક થયો. હવે આગળ આપણે ગાથા લઈએ સમયસારમાં. હવે ગાથા 26. ગાથા 26માં આચાર્ય ભગવાને એક પ્રશ્ન મૂકી દીધો છે, અને એ ગાથા જે કહી છે એ એવી રીતે કહી છે કે જે અપ્રતિબુદ્ધ જીવ છે એ કહે છે. આચાર્ય ભગવાને ગાથા 23, 24 અને 25માં અપ્રતિબુદ્ધને સમજાવવાનો પ્રયાસ કર્યો. એટલે હવે અપ્રતિબુદ્ધ જીવ, અજ્ઞાની જીવ, મિથ્યાદ્રષ્ટિ જીવ, એ સામે પ્રશ્ન કરે છે, અને એ પ્રશ્નરૂપે ગાથા 26 અહીંયા કહેવામાં આવી છે. એ ગાથા આપણે લઈએ. અહીંયા ગાથામાં કહે છે કે યદી જીવો ન શરીરમ તીર્થંકર આચાર્ય સંસુસ્તુ તિષ્ઠવે સર્વાપી ભવતી મિથ્યા તેન તુ આત્મા ભવતી દેહ. આ ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
જીવ હોયન દેહ તો આચાર્ય તીર્થંકર તણી સ્તુતિ સૌઠરે મિથ્યા જ તેથી એકતા જીવ દેહની.
26મી ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે અપ્રતિબુદ્ધ કહે છે કે યદી જો જીવ એટલે જીવ છે તે શરીરમ ન શરીર નથી તો તીર્થંકર આચાર્ય સંસ્તુતિ એટલે તીર્થંકર અને આચાર્યોની સ્તુતિ કરી છે તે સર્વાપી બધીએ મિથ્યા ભવતી મિથ્યા જૂઠી થાય છે તેમ તું તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ ચ એવ દેહ જ ભવતી છે શું મિથ્યાદ્રષ્ટિ શું માને છે એ કહે છે કે જે કંઈ તીર્થંકર ભગવાનની અને આચાર્યની સ્તુતિ કરવામાં આવી છે એ બધી સ્તુતિ માં તો એમના શરીરની વાત કરવામાં આવી છે એમના શરીરનું લક્ષ કરીને એ સ્તુતિ કરવામાં આવી છે તો જો જીવ અને શરીરને જુદા માનીએ તો આ બધી સ્તુતિ ખોટી ઠરે જુઠ્ઠી થાય જો જીવ છે તે શરીર નથી તો તીર્થંકર અને આચાર્યની સ્તુતિ કરી છે તે બધીએ મિથ્યા જુઠ્ઠી થાય છે તેથી અમે સમજીએ છીએ કે આત્મા તે દેહ જ છે અહીંયા ટીકામાં કહે છે કે જે આત્મા છે તે જ પુદ્ગલ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે આત્મા છે તે જ પુદ્ગળ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે જો એમ ન હોય તો તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય તે સ્તુતિ આ પ્રમાણે છે હવે જે સ્તુતિની વાત જે છે એ કઈ સ્તુતિ છે કઈ રીતે છે એ અમૃતચંદ્રાચાર્ય ભગવાને અહીંયા કળશમાં કહી છે 24માં કળશમાં એટલે ટીકામાં એક ટીકાના ભાગ રૂપે આપણને પહેલા તો એક શું સ્તુતિ છે એ સ્તુતિ અહીંયા દર્શાવવામાં આવી છે પેલા અપ્રતિબુદ્ધ અજ્ઞાનીએ તો એમ કહ્યું કે પુદ્ગળ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે એ જ આત્મા છે કેમ કે તીર્થંકર આચાર્યની જે સ્તુતિ કરવામાં આવી છે એ બધી શરીર નું લક્ષ્ય કરીને કરવામાં આવી છે એમ અમને લાગે છે એટલે એ શરીર જે છે એ જ આત્મા હોવું જોઈએ અને જો એમ ન હોય તો પછી આ બધી સ્તુતિ જે છે એ ખોટી ઠરે મિથ્યા ઠરે એ બધી ખોટી ઠરે અને આગળ પણ એમાં એ દલીલ કરતા વાત કરી છે કે એ તીર્થંકર આચાર્યની સ્તુતિ છે તે બધીએ મિથ્યા ઠરે છે તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે તે જ શરીર છે પુદ્ગળ દ્રવ્ય છે આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું છે હવે એમાં ટીકામાં અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાન એ સ્તુતિ કઈ છે એ સ્તુતિ જણાવે છે એટલે 24મો કળશ આપણને કહે છે કે સ્તુતિ કયા પ્રકારે છે તો 24મા કળશમાં અહીંયા કહે છે કાંત્યા એવ સ્નપયંતી એ દશ દિશો ધામના નિરુંધતી એ દામ ઉદ્દામ મહસ્વીના જન્મનો મુષ્ણંતી રૂપેણ એ દિવ્યેન ધ્વનિતા સુખમ શ્રવણયો સાક્ષાત ક્ષરંત અમૃતમ વંધ્યા અષ્ટસહસ્રલક્ષણ ધરાતે તીર્થેશ્વરા સુરય 24મો કળશ શ્લોક છે એના અર્થમાં અહીંયા કહે છે કે તે તીર્થેશ્વરા સુરય વંધ્યા તે તીર્થંકર આચાર્યો વાંધવા યોગ્ય છે તે વંદન કરવા યોગ્ય છે તે નમસ્કાર કરવા યોગ્ય છે પંચ પરમેષ્ટિમાં સિદ્ધ પછી તીર્થંકર કેવળી અર્યંત એ બીજું પદ છે સિદ્ધ તો સિદ્ધશિલા ઉપર બિરાજી ગયા પણ જેનો વિશેષ ઉપકાર આપણને રહે છે એ પ્રત્યક્ષ તીર્થંકર ભગવાન છે અર્યંત ભગવાન છે તેમની ઓમકાર ધ્વનિને લીધે આ જગત આખું જ્ઞાન પામે છે એટલે નમસ્કાર કરવાના ક્રમમાં પ્રથમ આપણે અરિહંતને નમસ્કાર કરીએ છીએ, અને પછી જે મુનિના ત્રણ પદ છે એને નમસ્કાર કરીએ છીએ. એમાં આચાર્ય કહેતા ગણધર આવી ગયા, આચાર્ય ગણધર બંનેમાં આવી જાય. પછી ઉપાધ્યાય છે, ઉપાધ્યાયનું ગુણસ્થાન આમ જોવા જઈએ તો એ છઠ્ઠું હોય તો જ ઉપાધ્યાય કહેવાય, છઠ્ઠું ગુણસ્થાન હોય. અને પછી મુનિનું છે, મુનિ પણ છઠ્ઠે સાતમે હોય એ જ મુનિ કહેવાય, સાતમે છઠ્ઠે છે એ ભાવલિંગી મુનિ કહેવામાં આવે. અને એવા એ બધા જ સાતમે છઠ્ઠે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એને આપણે નમસ્કાર કરીએ છીએ. એટલે અહીંયા આચાર્ય કહેતા જે સાતમે છઠ્ઠે ભાવલિંગી મુનિ છે, જે પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરવાના છે, એ પણ આવી ગયા. હવે ઉપાધ્યાયનું છઠ્ઠા ગુણસ્થાનની વાત મેં એટલા માટે કરી કે છઠ્ઠા ગુણસ્થાને હોય ત્યારે એમને શુભ ભાવ આવે, અને શુભ ભાવ હોય તો એવા શુભ ભાવમાં એ શિષ્યને ભણાવે, સમજાવે કે શાસ્ત્રના અર્થ કરે. એટલે એમને છઠ્ઠું ગુણસ્થાન હોય, એટલે સાતમે જઈ અને પછી છઠ્ઠે આવ્યા છે એવા એ ઉપાધ્યાય હોય, એવા એ ઉપાધ્યાય હોય. મુનિને સાતમું છઠ્ઠું એમ ન હોય, કોઈક વખત અંતરંગ દશા શરૂઆતમાં દીક્ષા લીધી છે ત્યારે ચોથે ગુણસ્થાનથી દીક્ષા લઈને સમ્યક દ્રષ્ટિ છે, પછી એ સાતમું ગુણસ્થાન પ્રગટ ન કરી શકાય, તો દશા અંતરંગ દશા કદાચ ચોથા કે પાંચમા જેવી પણ હોય અને બાહ્યમાં આચાર એમના છઠ્ઠા જેવા પણ હોય, પણ જે ભણાવે છે, જે ઉપાધ્યાય છે, જે એમનું ગુણસ્થાન તો છઠ્ઠું જ, એટલે કે એ તો સાતમે ગુણસ્થાને ગયા જ હોય, અને પછી જ્યારે છઠ્ઠે આવે છે ત્યારે શુભ ભાવ આવે ત્યારે એ શિષ્યને ભણાવે છે. મુનિ શીઘ્ર પોતે પોતાનો પુરુષાર્થ વધારી અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે, અને જે એક વખત સાતમે આવે ત્યારથી પછી પાછા બહારમાં આવે ત્યારે છઠ્ઠું કહેવાય. આચાર્યને તો એ જ પ્રમાણે મુનિની જેમ જ હોય છે, એટલે એ સાતમે છઠ્ઠે એમ જ હોય છે. હવે બીજી એક વાત છે કે કોઈક વખત પુરુષાર્થ મુનિનો વધી જાય, એટલે કે પ્રચુર સંવેદન સહિત મુનિ વારંવાર પોતાના સ્વરૂપમાં જતા હોય અને એવો પુરુષાર્થ ઉપડે કે એ શ્રેણી ચડી જાય, એટલે એમાં એવો કોઈ ક્રમ નથી કે મુનિ પછી ઉપાધ્યાય થવું અને ઉપાધ્યાય થયા પછી આચાર્ય થવું અને એ રીતે જ આગળ વધતા એ કેવળ જ્ઞાન પ્રગટ થાય એમ નથી, એ અપેક્ષા એ વાત નથી. કેવળ જ્ઞાન પ્રગટ કરવામાં તો પુરુષાર્થ છે, પોતાનો સ્થિરતાનો પુરુષાર્થ છે, ચારિત્રનો પુરુષાર્થ છે. બાહ્ય ચારિત્ર તો બધાનું એક જેવું બરાબર છે, 28 મૂળ ગુણ સહિત શુદ્ધ ચારિત્ર છે. અંતરંગ ચારિત્ર પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, એ નિશ્ચય ચારિત્ર છે, અને એમાં એ સ્થિરતાનો પુરુષાર્થ એવો વધી જાય કે કોઈ બહારના પરિસર કે ઉપસર્ગ એમને ચલિત ન કરી શકે, અને એવું થાય ત્યારે એને તપ કહેવામાં આવે. તપ ક્યારે કહેવાય કે જ્યારે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહ્યા છે અને બહારમાંથી ગમે તેવા કોઈપણ પ્રકારના ઉપદ્રવો આવે, કંઈ પણ થાય, ઉપસર્ગો આવે, પરિસરો આવે, ગરમી, ઠંડી, તાડ, તડકા બધું આવે, જીવાત કરડે, બધું થાય, છતાં પણ પોતે પોતાના સ્વરૂપમાંથી ચલિત નથી થતા અને પોતે સ્વરૂપમાં જ રહે છે, તો એ એમનો પ્રચંડ પુરુષાર્થ છે. એ એમનું વીર્ય એવું ઉલસ્યું છે કે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે, એનું નામ તપ છે, એ અંતરંગ તપ છે, સાચું તપ છે. અને એમાં એમાં એમને ઘણી નિર્જરા થાય છે, ઘણી નિર્જરા થાય છે, અને તરત એ પછી નિર્જરા થતા એ શ્રેણી ચડી જાય છે. એટલે એ અદભુત દશા છે, એ બધું અંતરમાં થાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં થાય છે. અહીંયા વાત આપણે એ કરી રહ્યા છીએ કે તે તીર્થંકર આચાર્યોને વંદન કરવા, નમસ્કાર કરવા કેવા છે, તે તીર્થંકર કેવા છે એની વાત કરે છે કે પોતાના દેહની કાંતિથી દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે. એ કાંત્યા એવ દસ દિશા સ્નપયંતી, દસે દિશાઓને પોતાની કાંતિથી એ નિર્મળ કરે છે. આગળ કહે છે કે એ ધામના ઉદ્દામ મહસ્વીના ધામ નિરુન્નતિ પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્ય આદિકના તેજને ઢાંકી દે છે. જો તીર્થંકર ભગવાનની અહીંયા વાત કરી છે, એમના ગુણોની વાત કરવી છે, કે છે કે એમનું તેજ એવું છે, એમનો જ્ઞાન પ્રકાશ એવો છે કે એની આગળ સૂર્ય પણ ઢંકાઈ જાય, સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય એવો એમનો જ્ઞાન પ્રકાશ છે. અને એ પ્રકાશમાં દસે દિશાઓ જે છે એ નિર્મળ થઈ જાય છે. આગળ કહે છે કે એ રૂપેણ જન્મના મુષ્ણંતી, પોતાના રૂપથી લોકોના મન હરી લે છે. ભગવાનનું રૂપ એવું હોય, તીર્થંકર ભગવાનનો જીવ છે ને, જ્યારે એ જન્મ લે છે ને ત્યારથી એ એક વખત જોતા જ ગમી જાય એવું એમનું સ્વરૂપ હોય. શરીર એવું હોય કે આપણે જોતા ધરાઈએ નહીં એવું હોય. દેવો અને ઇન્દ્રો આવે છે જન્મ વખતે, એ બધા ભગવાનના રૂપને જોતા ધરાતા નથી. એટલે એમાં વર્ણન કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવે છે કે ઇન્દ્ર હજાર આંખ કરી અને પ્રભુના સ્વરૂપને જુએ છે. અને વાત પણ એમ છે કે જે તીર્થંકર નામ ગોત્ર બાંધે છે એનું પુણ્ય એવું હોય છે, નામ કર્મ એવું હોય છે, શરીર એટલું સુંદર હોય કે એ શરીરની કોઈ બીજા સાથે તુલના ન થઈ શકે એવું સુંદર શરીર હોય છે. પ્રભુના શરીરની શું વાત કરવી, સુંદર જ છે એટલું જ નહીં, પ્રભુનું શરીર એટલું જ બળવાળું હોય છે, એટલી જ શક્તિ હોય છે. 34 સતીશયોની વાત અત્યારે આપણે હવે વિસ્તારથી નથી કરવી, પણ તીર્થંકર અને 34 અતિશય હોય છે, એમાં કેટલાક અતિશય દેવ કરે છે, પણ એ પોતે જે લઈને આવ્યા છે એને કારણે થઈ અને આસપાસમાં પણ બધું હરિયાળું થઈ જાય છે, બધાને શાંતિ ઉપજે છે. અને એમના રૂપની તો શું વાત કરવી, એ રૂપને જોતા ઇન્દ્રોના મન પણ ધરાતા નથી. પોતાના રૂપથી લોકોના મન હરી લે છે, દેવોના મન પણ હરી લે છે, લોકોની તો ક્યાં વાત કરવી. દિવ્યેન ધ્વનિના શ્રવણયોહો સાક્ષાત સુખમ અમૃતમ ક્ષરંત. એવી સરસ વાત કરે છે કે દિવ્ય ધ્વનિ વાણીથી ભવ્યોના કાનોમાં સાક્ષાત સુખ અમૃત વરસાવે છે. દિવ્ય ધ્વનિ છૂટે છે જ્યારે કેવળ જ્ઞાન થાય છે, ઓમકાર ધ્વનિ જે છૂટે છે એ ઓમકાર ધ્વનિ એ જ્ઞાનનો પ્રકાશ છે, જેમાં ખૂબ જ્ઞાન ભરેલું છે. એ પ્રચંડ ધ્વનિ છે, એ પ્રચંડ શક્તિનો સ્ત્રોત છે, અને એનાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં પણ જે સાંભળનાર છે એમાં એ સાંભળતા એ સંગીત અદ્ભુત સંગીતનો અનુભવ કરે છે, અલૌકિક સંગીતનો એ અનુભવ કરે એવી એ દિવ્ય ધ્વનિ હોય છે. એ ઓમકાર ધ્વનિ જે છે એ અલૌકિક સંગીતનો અનુભવ કરાવનારી છે. એ કાનમાં જાય છે ત્યારે એ આનંદ આનંદ આપનારી છે. આનંદ અને જ્ઞાન બંનેનો એમાંથી અનુભવ થાય છે. પોતપોતાની યોગ્યતા પ્રમાણે એ જ્ઞાન તો પ્રાપ્ત કરી લે છે, પોતપોતાની ભાષામાં પોતપોતાની સમજણ પ્રમાણે પોતપોતાના પ્રશ્નોના સમાધાનો તો એ મેળવે છે, પણ સાથે ને સાથે એને જે કાનમાં એ સંભળાય છે તો એને ખૂબ સુખનો અનુભવ થાય છે, ખૂબ આનંદનો અનુભવ થાય છે. અપૂર્વ એવા સુખ ને આનંદનો અનુભવ થાય છે. સમુદ્રમાં એ જે દિવ્ય ધ્વનિ વહે છે એને સાંભળતા અદભુત આનંદ સુખ અને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, એવી એ ઉપકાર ધ્વનિ હોય છે. અને આગળ કહે છે તેને અષ્ટ સહસ્ત્ર લક્ષણ રાહ, 1008 લક્ષણોને ધારણ કરે છે એવા તીર્થંકર ભગવાન છે, એ વંદન કરવાને યોગ્ય છે. આ પ્રકારે આ સ્તુતિ કરવામાં આવી, અને આ જે સ્તુતિ કરવામાં આવી છે એ સ્તુતિને માટે અહીંયા પેલો મિથ્યાદ્રષ્ટિ જીવ એમ કહે છે કે આ સ્તુતિ ખોટી પડે જો તમે એમ કહો કે આત્મા અને શરીર પૂતગળ એ જુદા એમ કહો તો પછી આ સ્તુતિ તો ખોટી પડે. એને આવો તર્ક કર્યો છે. શું તર્ક કર્યો? કે જે સ્તુતિ કરવામાં આવી છે, જે વર્ણન કરવામાં આવ્યું છે, એ બધું તો પ્રભુના બાહ્ય સ્વરૂપને લક્ષ્ય કરવામાં આવ્યું છે. પ્રભુનો આત્મા તો આત્મા છે, એની વાત ક્યાં કરી છે? તો આ બધી સ્તુતિ જે છે એ તો બધી પછી ખોટી ઠરે જો આત્મા અને શરીરને જો એક માનવામાં ન આવે તો. માટે શરીર અને આત્મા એક છે એમ આ મિથ્યાદ્રષ્ટિ કહે છે. કહે છે કે ઇત્યાદિ તીર્થંકર આચાર્યોની સ્તુતિ છે તે બધી મિથ્યા ઠરે છે. તેથી અમારો તો એકાંત એ જ નિશ્ચય છે કે આત્મા છે, તે જ શરીર છે, પૂતગળ દ્રવ્ય છે. આ પ્રમાણે અપ્રતિબુદ્ધે કહ્યું. આ સંબંધી ગુરુદેવે જે વાત કરી છે એ પણ આપણે લઈએ. પ્રવચન રત્નાકરમાંથી પ્રવચન રત્નાકર એમાં અહીંયા કહે છે, પાના નંબર 101, કમ્પ્યુટરમાં પેજ નંબર 113 અહીંયા કહે છે કે હવે અપ્રતિબુદ્ધ જીવ કહે છે, તેની ગાથા કહે છે. અજ્ઞાની કહે છે કે તમે બધી આવી વાતો કરો છો તો જે સ્તુતિ કરાય છે તે કોની કરાય છે? શરીરની. માટે શરીર તે આત્મા છે. તમે શરીર રહિત એમ આટલો બધો પોકાર સાનો કરો છો? શરીર છે તે આત્મા છે, કેમ કે સ્તુતિ જે કરાય છે તે કોની કરાય છે એમ આ અપ્રતિબુદ્ધ જીવ કહે છે. એટલે આ અજ્ઞાની જીવ એ સામી દલીલ કરે છે, જે આપણે 26મી ગાથામાં લીધું. એટલે 26મી ગાથામાં અહીંયા ગુરુદેવે ખાસ વિશેષ વાત બીજી નથી કરી, માત્ર એટલું જ કહ્યું છે કે જે આત્મા છે તે જ પૂતગળ દ્રવ્ય સ્વરૂપ આ શરીર છે. શરીર અને આત્મા બંને એક જ છે, વળી તમે જુદા જુદા કહો છો પણ એ અમને બેસતું નથી. કોને નથી બેસતું? અજ્ઞાનીને બેસતું નથી. એટલે એણે આ 26મી ગાથા કહી. શું કહ્યું ગાથામાં? કે શરીર અને આત્મા બંને એક જ છે, તમે જુદા જુદા કહો છો એ વાત અમને બેસતી નથી. જો એમ ન હોય તો તીર્થંકર આચાર્યોની જે સ્તુતિ કરવામાં આવી છે તે બધી મિથ્યા થાય. તે સ્તુતિ આ પ્રમાણે છે એમ કહી અને 24મો કળશ કહેવામાં આવ્યો. એટલે 24મા કળશમાં જે કહેવામાં આવ્યું છે એ આપણે લઈએ. અહીંયા ગુરુદેવ કહે છે કે મહારાજ, તમે કહો છો કે શરીર અને આત્મા બંને જુદા છે, પણ તમારા જ શાસ્ત્રમાં શરીરની સ્તુતિથી ભગવાનની સ્તુતિ કરી છે. જેમ કે એ સ્તુતિ માટે અહીંયા કહે છે કે તે તીર્થંકર આચાર્યો વાંધવા અયોગ્ય છે. કેવા છે તે? હવે જો સ્તુતિમાં જે કહ્યું છે એનો અર્થ આપણે લઈએ. બહુ સરસ વાત છે. એમાં તીર્થંકર ભગવાનની જે સ્તુતિ કરવામાં આવી છે સાચી સ્તુતિ છે. એટલે આપણે પહેલા તો સ્તુતિ જે છે તે સાચી છે એ વાત લઈ લઈએ. પેલા અજ્ઞાનીએ જે કહ્યું એની વાતને અત્યારે આપણે પકડવાની નથી. સ્તુતિમાં જે કહ્યું છે એ સ્તુતિને આપણે સમજીએ કે તીર્થંકર ભગવાનની વાત કરી છે પ્રભુ, એટલે આપણે એને બરાબર સમજીએ. શું કહ્યું છે અમૃતચંદ્રાચાર્ય ભગવાને? કેવી સ્તુતિ કરી છે? કે તે તીર્થંકર આચાર્યો વંદન કરવા યોગ્ય છે. અને એ કેવા છે? તો કે પોતાના દેહની કાંતિથી દસે દિશાઓને ધુએ છે, નિર્મળ કરે છે, અને પોતાના તેજ વડે ઉત્કૃષ્ટ તેજવાળા સૂર્ય આદિકના તેજને ઢાંકી દે છે. ગુરુદેવ કહે છે અહીંયા કે ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળ જ્ઞાન થતાં તેના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે. શું કહે છે ગુરુદેવ? કે ભગવાનનું શરીર પરમ અવતારિક શરીર હોય છે. જન્મથી જ તીર્થંકર ભગવાનનો જીવ છે ને પરમ અવતારિક શરીર લઈને આવે, આહાર હોય ને નિહાર ન હોય. અને પછી કેવળ જ્ઞાન થતાં આહાર પણ નથી હોતો, કેવળ આહાર હોતો નથી, આહાર નિહાર નહીં, રુધિર પણ સફેદ થઈ જાય છે. ભગવાનનું શરીર એવું હોય છે કે કેવળ જ્ઞાન થતાં તેના રજકણોનું તેજ, એટલે શરીરના રજકણોનું તેજ સૂર્યના તેજથી પણ અધિક થઈ જાય છે, એટલે સૂર્યના તેજથી પણ અધિક દેદીપ્યમાન ભગવાનનું પરમ અવતારિક શરીર હોય છે. પોતાના રૂપથી લોકોના મન હરી લે છે. તીર્થંકરના શરીરનું રૂપ એવું હોય છે કે લોકોના મનને હરી લે. અરે, દેવોના મનને હરી લે, ઇન્દ્રોના મનને પણ હરી લે. ઇન્દ્રો પણ એ રૂપને જોતા ધરાતા નથી. અને દિવ્ય વાણી માટે કહે છે કે દિવ્ય ધ્વનિ એ વાણીથી ભવ્યોના કાનોમાં સાક્ષાત સુખમૃત વરસાવે છે. અને 1008 લક્ષણોને ધારણ કરે છે એવા છે. આ બધા લક્ષણો તો શરીરના છે પ્રભુ, આ બધા લક્ષણો શરીરના છે. અને તમે તેને ચૈતન્ય ભગવાનની સ્તુતિ કહો છો. ચૈતન્ય ભગવાન એટલે આત્માની સ્તુતિ તમે તો કહો છો. એટલે અહીંયા શિષ્ય એ વાત કરે છે. પાના નંબર 102 ઉપર આપણે આગળ લઈએ. કોમ્પ્યુટરમાં પેજ નંબર 114. અહીં શિષ્યનો પ્રશ્ન છે કે શરીર અને આત્મા તદ્દન જુદા છે એમ તમે કહો છો, પણ એ વાત અમને બેસતી નથી. કેમ કે શરીર અને આત્મા જો જુદા હોય તો તીર્થંકર ભગવાનની જે સ્તુતિ કરવામાં આવે છે એ મિથ્યા ઠરે. એટલે અમને એ વાત બેસતી નથી. કેમ કે તમે તીર્થંકરની સ્તુતિ કરો છો ત્યારે એના શરીરની અને એની વાણીની સ્તુતિ કરો છો. જેમ કે જેમના દેહના રૂપના પ્રકાશમાં સૂર્યનું તેજ પણ ઢંકાઈ જાય છે અને જેની દિવ્ય ધ્વનિથી ભવ્યોના કાનોમાં સાક્ષાત સુખ અમૃત વરસાવે છે ઇત્યાદિ, આ બધી સાની સ્તુતિ કરો છો? શરીરની. માટે અમે તો માનીએ છીએ કે શરીર અને આત્મા એક છે. જો દેહ અને આત્મા એક ન હોય તો તમે કરેલી બધી સ્તુતિ મિથ્યા ઠરે, બધી સ્તુતિ ખોટી ઠરે. માટે દેહ અને આત્મા એક છે એમ અમારો નિશ્ચય છે. આ કોણ કહે છે? પેલો મિથ્યા દ્રષ્ટિ અપ્રતિબુદ્ધ છે ને, એ સામી દલીલ રૂપે કહે છે. વળી કોઈ એમ કહે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ ભેદે? સામાન્ય બધાને આ પ્રશ્ન તો થાય છે. શું કહે છે ગુરુદેવે? એ પ્રશ્ન હું સમાધાન આપવું છે ને, એટલા માટે આ પ્રશ્ન અહીંયા ઉભો કર્યો છે. તો વળી કોઈ એમ કહે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ વેદે? શરીરમાં રોગ આદિની પીડા આત્મા વેદે છે કે નહીં? વળી શરીરની ક્રિયા, હાલવું ચાલવું ઇત્યાદિ કોણ કરે છે? આવા પ્રશ્ન કરે છે ને લોકો, એને અહીંયા ગુરુદેવ સમજાવે છે. ભાઈ, એ આત્મા શરીરને વેદતો જ નથી. શું કહે છે ગુરુદેવ? ભાઈ, તું ધીરો પણ જરા શાંતિથી વિચાર કર અને શાંતિથી જરા વાતને સમજ. ખરેખર તો એ આત્મા શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ્ય કરી અને રાગને વેદે છે. બસ આટલું જ સમજવાનું છે પ્રભુ. બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય એવી વાત ગુરુદેવે અહીંયા મૂકી છે. એટલે આપણે આ પેરેગ્રાફ ખાસ લીધો છે. કાથા, શ્લોક બધું સમજાય એવું સરળ છે, પણ જે વાત આપણે સમજવાની છે અહીંયા સમજવાની છે, એટલે મેં ખાસ આ પેરેગ્રાફ લીધો છે. પહેલા ગુરુદેવે પ્રશ્ન કર્યો. કેવો પ્રશ્ન કર્યો? જે બધાને મનમાં થાય છે એવો પ્રશ્ન કર્યો. કે છે કે જો શરીર અને આત્મા એક ન હોય તો શરીરમાં જે રોગ આવે છે તે આત્મા કેમ વેદે? અને શરીરમાં રોગ આદિની પીડા આત્મા વેદે છે કે નહીં? વળી શરીરની ક્રિયા, હાલવું ચાલવું ઇત્યાદિ કોણ કરે છે? આવો પ્રશ્ન થાય છે ને બધાને. એટલે ગુરુદેવે એ પ્રશ્ન કરી અને એનો ઉત્તર આપ્યો છે. ગુરુદેવ કહે છે કે ભાઈ તું ધીમો પડ, જરા સાંભળ, જરા વિચાર, જરા ઊંડાણથી એના તરફ લક્ષ કરી અને તું જરાક વિચાર કર કે એ આત્મા શરીરને વેદતો જ નથી. અમે એમ કહીએ છીએ ત્યાં અમારું કહેવું શું છે તો સાંભળ, કે છે કે આત્મા શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ કરી રાગને વેદે છે. એને વેદન શેનું છે? રાગનું વેદન છે પ્રભુ. આ વાત પકડવાની છે. આ આત્માને વેદન શરીરનું નથી, એ પરદ્રવ્યનું વેદન નથી, એ પરદ્રવ્યના લક્ષ્ય જે એને રાગ છે, એ રાગને એ વેદે છે. એ ભોગવે છે તો શેને ભોગવે છે? એ શેનો ભોગતા છે? એના રાગનો ભોગતા છે, એ શરીરનો ભોગતા છે જ નહીં. ગુરુદેવે આ વાત તો ઘણી વાર કરી છે, ઘણા પ્રવચનોમાં કરી છે. પ્રભુ શું વાત કરી, અમે તો એટલા પ્રવચનો સાંભળ્યા છે, આ વાત તો એટલી બધી બેસી ગઈ છે, હૃદય સોંસરવી ઉતરી ગઈ છે કે આ શરીરને ક્યાં ભોગવે છે, આ લાડવાને ક્યાં ભોગવે છે. ગુરુદેવ એમ કહે છે ને કે લાડવાને ભોગવતો નથી, એટલે લાડવાનો આનંદ નથી માણતો, પણ એના રાગને વેદે છે, રાગને ભોગવે છે, એની મિથ્યા માન્યતા ને ભોગવે છે. એ પહેલેથી જે નક્કી કરીને બેઠો છે ને, એને ભોગવે છે. લાડવો મીઠો છે એ વાત એને પહેલેથી નક્કી કરી દીધી છે, અને એમ એનો લાડવા પ્રત્યેનો જે રાગ છે ને, એ રાગને એ ભોગવે છે. લાડવો અને શરીર એ બે તો આત્માથી ક્યાંય જુદા રહી ગયા. આત્મા જે એને ભોગવે છે એ તો એના રાગને ભોગવે છે, રાગને વેદે છે. એનું લક્ષ્ય જો એના તરફ નથી, એનું લક્ષ્ય જો એના તરફ નથી, શરીર તરફ નથી, એના રાગ તરફ નથી, ને પોતાના સ્વરૂપ તરફ લક્ષ્ય છે, તો એ કોઈને ભોગવતો નથી, કોઈને વેદતો નથી. અરે એ સંસારી અવસ્થામાં પણ એ ખરેખર જોવા જઈએ ને તો લાડવાને ભોગવી શકતો નથી. એને લાડવો આપ્યો હોય અને એ વખતે લાડવો ખાતો હોય, એ વખતે એમ કહેવામાં આવે કે તારી ફેક્ટરી $1 મિલિયન બળી ગઈ, પછી જુઓ એને લાડવાનો સ્વાદ કેવો આવે છે. આવે છે લાડવાનો સ્વાદ? કોઈ આવીને સમાચાર આપે અચાનક, એ લાડવા ખાતો હોય બરાબર ટેસ્ટથી, જમવા બેઠો હોય અને ત્યાં આવીને કોઈ સમાચાર આપે, મોઢામાં લાડવો મૂક્યો હોય અને એનો રસ માણતો હોય, એ જ વખતે એને સમાચાર મળે કે તમારી $1 મિલિયન ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ, પછી જો પેલો મોઢામાં કોળિયો રહ્યો છે એનો શું સ્વાદ આવે છે, પૂછો પછી. ભાઈ આ વાત સમજવાની છે. ગુરુદેવે આટલા પ્રવચન આપ્યા એમાં જે વાત આપી છે કે શરીરથી તું કઈ રીતે જુદો છો, એ વાતને આપણે નહીં સમજીએ અને માત્ર આમનામાં જ ગુરુદેવના પ્રવચન સાંભળીશું તો કોઈ એનો અર્થ નથી. ગુરુદેવે બહુ સ્પષ્ટ સમજાવ્યું છે. હજી આગળ એ વાત જે અહીંયા સમજાવી છે આપણે લઈએ. શરીરને વેદતો જ નથી, પણ શરીરનું લક્ષ્ય કરી રાગને વેદે છે. અને શરીરની ક્રિયા એ તો જળની ક્રિયા છે, આત્મા તે ક્રિયા કરતો નથી. ક્રિયા જે થાય છે શરીરની તેને કારણે થાય છે. પૂતગળની ક્રિયા પૂતગળ પોતે જ કરે છે, પૂતગળમાં એની પોતાની ક્રિયાવર્તી શક્તિ છે એટલે એ ક્રિયા થાય છે. એને સાયન્સ પ્રમાણે એ વાત બેસે છે, એને એટમની વાત બેસે છે, એને ઇલેક્ટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોનની વાત બેસે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બધા ફરી રહ્યા છે, ન્યુટ્રોન વચમાં છે, એની આસપાસ જે ફરી રહ્યા છે તો એને એ વાત બેસી જાય છે. એને કોણ ફેરવે છે? એને કોણ ફેરવે છે? એ પૂતગળમાં એ જે ફરી રહ્યું છે એને કોણ ફેરવે છે? એના કારણે ફરે છે, એની પોતાની શક્તિથી ફરે છે, એને કોઈ ફેરવી શકતું જ નથી. એ વાત તો એને બેસી જાય, કેમ કે સાયન્સ કહે ને એટલે માને, અને ભગવાન કહે એટલે નહીં માને. ભગવાનના જ્ઞાનમાં આવે ને એ વાત નહીં માને, પણ સાયન્સ કહે ને તો માને. મૂંડ છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એ જળની ક્રિયા, શરીરની ક્રિયા એ જળની ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી, ને આત્મા એને કરતો જ નથી, એની ક્રિયા એના કારણે થાય છે. શરીરનું હલવું ચાલવું, એનું બોલવું, વાણી નીકળવી, એ બધું એ પૂતગળ છે. તો પૂતગળના કાર્યો આત્મા ક્યાંથી કરે? પૂતગળના કાર્યો આત્મા કરતો જ નથી. પૂતગળના કાર્યો આત્મા કરતો હોય તો પછી આ શરીર ગરડું થાય, આ શરીરમાં કરચલીઓ પડે, આ શરીરમાં રોગ આવે, આ શરીરને છોડીને આત્મા ચાલ્યો જાય? કંઈ કરતો નથી આત્મા, શરીરના કોઈ કામ કરતો નથી. માને છે કે હું બધું કરું છું, કંઈ કરી શકતો જ નથી, શરીરમાં જે થાય છે તે થયા કરે છે. અને મોડું વકાસીને આપણે કહીએ ને એમ કે ભાઈ જોઈ રહ્યો, એવી રીતે આ પોતે એ મિથ્યા માન્યતામાં એમને એમ રહી જાય છે. કહેવત કહી છે ને કંઈક, જે જયારે કોઈ કંઈ કરી ન શકતો ત્યારે આપણે એમ કહેવત વાપરીએ છીએ, મૂળું વકાસીને તમે તો ઉભા રહ્યા, કાંઈ કર્યું નહીં. એવું આ જીવને પણ એમ જ થાય છે કે પેલું શરીર જન્મથી માંડીને મૃત્યુ સુધીમાં કેટલાય ફેરફારો અનુભવે છે. એના વાળ ધોળા થઈ જાય છે, દાંત પડી જાય છે, કરતલીઓ પડી જાય છે, કાળું પડી જાય છે, પણ એમાં કાંઈ કરી શકતો નથી. એમને એમ એવું મૂળું વકાસીને ઉભો રહ્યો એના જેવું છે, છતાં એને એમ છે કે હું શરીરનું કરું, હું જીમમાં જાઉં ને મારા શરીરને ફિટ રાખું. અને પછી ફિટ રાખતો હોય છતાંય પછી પાછો ઉપર ચડ ક્યારે જતો રહે છે ખબર પડતી નથી. અહીંયા ગુરુદેવ વાત સમજાવે છે કે આત્મા તે ક્રિયા કરતો નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં, એ સિદ્ધાંત છે. અને એ સિદ્ધાંત કેવળી ભગવાનના જ્ઞાનમાં આવેલો છે, એ કોઈએ ઘડી કાઢેલો નથી, કોઈ સાયન્ટિસ્ટનો સિદ્ધાંત નથી કે ખોટો પડે એના ઉપર કોઈ હાઇપોથિસિસ લખી શકાય એવો સિદ્ધાંત નથી પ્રભુ, એ તો પરમ સત્ય વાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ ના કરી શકે એ સિદ્ધાંત એ સર્વજ્ઞના જ્ઞાનમાંથી આવેલો છે, એમાં કોઈ ફેરફારને સ્થાન નથી. એવા એ સિદ્ધાંતને જો એ પકડી રાખે તો એને સમજાય કે ખરેખર આત્મા શરીરનું કંઈ કરી શકે નહીં, શરીર તદ્દન ભિન્ન છે, પેલું જડ છે અને આ ચેતન છે. આત્મા તે ક્રિયા કરતો નથી, જળની ક્રિયા કરતો જ નથી. તથા જે કર્મના નિમિત્તે ક્રિયા થાય છે તે જળ કર્મને પણ આત્મા અનુભવતો નથી. જો ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી દીધી છે, તથા જે કર્મના નિમિત્તે ક્રિયા થાય છે તે જળ કર્મને પણ આત્મા અનુભવતો નથી. કેમ કે જળ અને ચૈતન્ય વચ્ચે તો અત્યંત ભાવ છે, જળ અને ચેતન ક્યારેય ભેગા થાય નહીં, અત્યંત ભાવ છે, બંનેના સ્વભાવ જ જુદા છે. તેથી આત્માને જળ કર્મનો અનુભવ નથી, પણ એના નિમિત્તે થતા મિથ્યાત્વ અને રાગ દ્વેષનો અનુભવ છે. આ બધો જે અનુભવ છે એ શેનો છે? એના રાગ અને દ્વેષ છે એનો એને અનુભવ છે, એના મિથ્યાત્વનો અનુભવ છે, એની મિથ્યા માન્યતાનો અનુભવ છે, એનો એ અનુભવ કરે છે. અહીંયા બીજી પણ વાત લીધી છે કે વળી અન્ય સંપ્રદાયમાં તો શરીર અને આત્મા અત્યંત ભિન્ન છે એવું સ્પષ્ટ લખાણ જ નથી, એવી શૈલી જ નથી. ત્યાં તો એમ માનતા કે આપણે બ્રહ્મચર્ય પાળીએ, સંયમ પાળીએ, પરજીવની રક્ષા કરીએ ઇત્યાદિ બધું આત્મા કરે છે. પરજીવની હિંસા ન કરવી, પરજીવને બચાવવો, એ અહિંસા પરમો ધર્મ, એ આખા સિદ્ધાંતનો સાર છે એમ કહેતા સંપ્રદાયમાં આમ વાત ચાલતી. એટલે પહેલા પોતે સ્થાનકવાદી સંપ્રદાયમાં હતા ને એટલે એ વખતની વાત કહે છે. પણ અહીં તો કહે છે કે એ પરની હિંસા અને અહિંસા આ જીવ કરી શકે જ નહીં. પરના કાર્યો ક્યાંથી કરે? આ જીવ પરના કાર્યો કરતો નથી, માત્ર એના ભાવ કરે, બીજું કંઈ કરે નહીં. પરને બચાવી શકતો નથી, બચાવવાના ભાવ કરે છે તો શુભ ભાવ છે. પરને મારી શકતો નથી, મારવાના ભાવ કરે છે તો એનો અશુભ ભાવ છે. એ હિંસા પણ કરી શકતો નથી, અહિંસા પણ કરી શકતો નથી, એ માત્ર ભાવ કરે છે. હિંસા અને અહિંસાના ભાવ છે. હિંસાના ભાવ તે અશુભ ભાવ છે, પાપના ભાવ છે. અહિંસાના ભાવ છે તે પુણ્યના ભાવ છે, શુભ ભાવ છે. એટલે એવા એ ભાવ કરે, એ એવા ભાવનો કરતા થાય છે, એવા એ ભાવનો કરતા થાય. પણ પરના કાર્યો એ કરે એ તો બને જ નહીં. બંધ અધિકારમાં આવે છે, પરને હું મારી શકું છું, પરને હું જીવાડી શકું છું, બીજાને હું સુખ દુઃખ દઈ શકું છું, સંયોગો આહાર પાણી વગેરે હું લઈ શકું છું અને છોડી શકું છું, પરથી હું જીવું છું, પર બધા રક્ષા કરનારા છે તેથી હું જીવું છું, ઇત્યાદિ બધી માન્યતા જેની છે તે મિથ્યા દ્રષ્ટિ છે. આવું બંધ અધિકારમાં આવે છે. આગળ અહીંયા લઈએ પાના નંબર 103 ઉપર, કોમ્પ્યુટરનો પેજ નંબર 115 ઉપર બીજો પેરેગ્રાફ, એમાં અહીંયા કહે છે કે આ એક એક રજકણ છે એમાં અનંત શક્તિઓ ગુણ છે, એમાં ક્રિયાવતી નામની એક શક્તિ ગુણ છે. ઉદગલની વાત કરવી છે ને એટલા માટે અહીંયા લીધું છે કે આ શરીર મન વાણી ત્રણે ત્રણ ઉદગલ, આ શરીર મન વાણી આદિનું જે હલનચલન થાય છે એ તો રજકણોની ક્રિયાવતી શક્તિને લઈને છે, પણ આત્માને લઈને નહીં. આ આંગળીને આત્મા હલાવે તો હાલે છે એમ ત્રણ કાળમાં નથી, એ તો એની રજકણોની ક્રિયાવતી શક્તિને લઈને હાલે છે. જડનું હાલવું જડના અસ્તિત્વમાં અને ચેતનનું હાલવું ચેતનના અસ્તિત્વમાં છે ભાઈ, આ તો મૂળ વાત છે. જળ અને ચેતન બંનેનો સ્વભાવ પ્રગટ ભિન્ન ભિન્ન છે. અહીં તો રાગ અને દયાદાનનો જે વિકલ્પ ઉઠે એનો એ અજ્ઞાની કરતા થાય છે, એ રાગનો કરતા અજ્ઞાની થાય છે, અને એ જ્ઞાન સ્વરૂપ આત્મા એ વિકારને કેમ કરે? એ વિકારને આત્મા તો કરતો નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી કે વિકારને કરે. એ તો ચૈતન્ય જ્ઞાન સ્વરૂપી ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટાના ભાવથી ભરેલો છે, એ પરને સી રીતે મારે કે જીવાડે. બહુ સુંદર વાતો મૂકી દીધી છે પ્રભુ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
Thank you.